रामकथा रसवाहिनी भाग बे प्रकरण एक आश्रमों में आम रामे सीता लक्ष्मण गुह साथे भारद्वाजना आश्रम में प्रवेश कर्यो। मुनि द्वार आगळ देखाया अने जाने ते लांबा समय थी तेमना दर्शन ना आशीर्वाद नी राह जोता होय तेम ते स्वागत करवा माटे आगळ आवे। तेमने जोईने रामे तेमने साष्टांग प्रणिपात कर्या। ज्यारे भरद्वाजे प्रेमपूर्वक आलिंगन आपीने तेमने आश्रममां आववा निमंत्र्या त्यारे रामे आनंदपूर्वक ते निमंत्रण स्वीकार्यु। मुनिए तेमने तेमना दरज्जा अनुसार पाथरेला आसनो ऊपर बेसाड्या। तेमणे बधाना कुशल समाचार पूछ्या अने कह्युं के आजे मारा हृदयनी इच्छा पूर्ण थई। तेमणे पोताना शिष्योने फळ मूळ लई आववानुं कह्युं। तेमने अतिथ्य आगळ मूकीने मुनिए तेमने ते खावानी विनंती करी। मुनिना आतिथ्यनो અને સેવાનો સ્વીકાર કરીને તે રાત તેમણે આશ્રમમાં ગાળી। જ્યારે દિવસ ઉગ્યો ત્યારે રામ ત્રણ નદીઓના સંગમ સ્થાન પ્રયાગમાં ગયા। મુનિને પણ પોતાની સાથે આવવાની તેમણે વિનંતી કરી। ભરદ્વાજ બોલ્યા, હે નાથ, સાંભળો, હું જાણતો હતો કે અહીં ઘણા વર્ષોથી જે દર્શનની ઈચ્છા હું કરી રહ્યો હતો તે થશે, એટલે મેં તપસ્યા માટે આ પવિત્ર સ્થાનને પસંદ કર્યું હતું। તમારા દર્શનના આનંદને પ્રાપ્ત કરવા માટે મેં વ્રતો અને વૈદિક યજ્ઞ યાગાદિ કર્યા। હું દિવ્ય નામોનો જપ કરવામાં અને દિવ્ય રૂપના ધ્યાનમાં સમય ગાળતો હતો, જેથી મને તમારી સાથે વાર્તાલાપ કરવાની તક મળે। મને તમારા ત્રણેયના દર્શનો થયા, હવે મને કોઈ ઈચ્છા રહી નથી। હવે મને સ્નાનની કે ભોજનની પરવા નથી। માંદગી મટી ગયા પછી પણ ઔષધ લેવાનું ચાલુ રાખનાર મૂર્ખમાં હું ખપવા માંગતો નથી। હવે હું જન્મ મરણના ભીષણ વ્યાધિથી મુક્ત થઈ ગયો છું। મેં ભગવાનના દર્શન કર્યા। તેમને આનંદ વિભોર બનેલા આંસુ સારતા જોઈને ગુહ આશ્ચર્યચકિત બની ગયો। તે મનમાં બોલ્યો કે મારું કેવું પરમ સદભાગ્ય છે। તે આનંદ વિભોર બની ગયો। તે દરમિયાન રામે પોતાની દિવ્યતા દબાવી દીધી અને પોતે સામાન્ય માનવ ગુણવાળા હોય તે રીતે તે વર્તવા લાગ્યા। જ્યારે ભરદ્વાજ મુનિ આનંદપૂર્વક રામ તત્વને વર્ણવી રહ્યા હતા ત્યારે તે બધું કોઈ બીજી વ્યક્તિ માટે બોલાતું હોય તેમ રામ સાંભળવા લાગ્યા। તે બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, જે લોકો તમારા આતિથ્યને પ્રાપ્ત કરે છે તે બધા જ તે કારણ સરસ પૂજ્ય બની જાય છે। બધા સદગુણી અને જ્ઞાની બની જાય છે। ભરદ્વાજના અને રામના શબ્દો સાંભળીને આશ્રમના શિષ્યો, તાપસો, મુનિઓ અને સંન્યાસીઓ આશ્ચર્યચકિત અને આનંદ વિભોર બની ગયા। પ્રયાગમાં સ્નાન કર્યા પછી રામ, સીતા, લક્ષ્મણ અને ગુહ આશ્રમને છોડીને વનમાં અંદરના ભાગમાં પ્રવેશ્યા। ભરદ્વાજ નદીના તટ સુધી તેમને વળાવવા ગયા। ત્યાં રામને દ્રઢ આલિંગન આપીને મુનિએ તેમની યાત્રા સફળ બને એવી ઈચ્છા વ્યક્ત કરી। મુનિના આશીર્વાદ માટે પ્રાર્થના કરતા રામ બોલ્યા, ગુરુજી, અમારે માટે કઈ દિશા શ્રેષ્ઠ છે તે કહો। હાસ્ય કરીને મુનિએ જવાબ આપ્યો, હે નાથ, તમને સર્વ જગતોમાં કોઈ પણ માર્ગ અજાણ્યો નથી, નહીં વારો, તમે આ વસ્ત્રોમાં માત્ર માનવીનો ભાગ ભજવી રહ્યા છો, પણ મને પૂછ્યું છે એટલે મારા જ્ઞાન મુજબ યથાશક્તિ જવાબ આપવો એ મારી ફરજ છે। એમ બોલીને તેમણે પોતાના ચાર શિષ્યોને ઈશારો કરી બોલાવ્યા અને તેમને રામની સાથે હવે પછી આવતા આશ્રમ સંકુલનો માર્ગ બતાવવા માટે મોકલ્યા। રામ સાથે થોડેક દૂર સુધી જવાની તક મળવાથી તે શિષ્યો આનંદ પામ્યા। તેમને લાગ્યું કે પૂર્વજન્મોમાં કરેલા પુણ્યનું જ આ ફળ છે। માર્ગ બતાવતા તેઓ આગળ ચાલતા હતા। તેમની પાછળ રામ, સીતા, લક્ષ્મણ અને ગુહ ચાલતા હતા। તેઓ યમુના નદીના તટ સુધી દૂર ગયા। ત્યાંથી તે શિષ્યોએ અનિચ્છાપૂર્વક રામની રજા માગી અને તેઓ પાછા વળ્યા। સીતા, રામ અને લક્ષ્મણ શિષ્યોએ જે રીતે મદદ કરી તેનાથી ખૂબ જ પ્રસન્ન થયા હતા। તેમણે શિષ્યોને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા અને જવાની રજા આપી। પછી તેમણે પવિત્ર યમુના નદીમાં સ્નાન કરવાની તૈયારી કરી। તે દરમિયાન તટ પરના ગામડાના રહેવાસીઓએ આ સાધારણ સૌંદર્યવાળા તેજસ્વી મુલાકાતીઓને જોયા। તેઓ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેઓના નામ કયા હતા તે બધું જાણવાની તેમને ઈચ્છા થઈ। તેઓ બહુ શરમાળ હતા, પૂછતા તેમને ડર લાગતો હતો। તેઓ માયોમાય વાતો કરી રહ્યા હતા, તેમની વાતો ઉપર ધ્યાન આપ્યા વગર સીતાએ રામે અને લક્ષ્મણે સ્નાન કરી લીધું. તટ પર આવીને રામે ગુહને બોલાવ્યો અને કહ્યું, પ્રિય મિત્ર, તું અમારી સાથે આવ્યો તેને ઘણો સમય વીતી ગયો છે. આટલો બધો સમય તું અમારી સાથે ગાળે તે બરાબર નથી. તારે તારા પ્રજાજનો પ્રત્યેની ફરજો બજાવવી જોઈએ. હવે ઘેર જા, તારી ફરજો અદા કર. રામે ગુહને જવાની રજા આપી. ગુહ જવાબ આપવામાં અસહાય બની ગયો હોય એવું એને લાગ્યું. શું કોઈ પણ માણસ પોતાને મળેલા ચિંતામણીનો ત્યાગ કરી શકે ખરો? મને તેમ કરવાની ફરજ પડે છે, તેથી હું કેટલો બધો કમનસીબ છું. તેણે વિલાપ કર્યો. તે રામની આજ્ઞાનો ભંગ કરી શકે તેમ ન હતો, એટલે તેણે સીતાને, રામને, લક્ષ્મણને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તેમની ચરણરજ પોતાને મસ્તકે પધરાવી ખૂબ અનિચ્છાપૂર્વક તેણે વિદાય લીધી. ગુહના ગયા પછી થોડે જ સમયે તેમણે ત્રણેય પોતાની મુસાફરી શરૂ કરી. થોડા સમયમાં તેમણે નાગોની નગરી કરતા પણ વધારે તેજસ્વી એક નગરી જોઈ. પ્રકાશની પાસે આવતા તેમને આશ્ચર્ય થયું કે તે કઈ નગરી હશે. જેમ જેમ તેઓ તે નગરીની પાસે આવ્યા, તેમ તેમ તે નગરીની અને તેના પરાની ભવ્યતાથી અને સુંદરતાથી તેઓ વધુ ને વધુ આનંદ પામ્યા. પાસે આવતા તેમને તે દેવોની નગરી અમરાવતી લાગી અને તેઓ વધુ આનંદ પામે. તેમને લાગ્યું કે ત્યાંના નાગરિકો દેવો હોવા જોઈએ, માનવી નહીં. એક વૃક્ષની છાયામાં બેસીને તેઓ એની ભવ્યતાની અને તેના તેજની પ્રશંસા કરવા લાગ્યા. લોકો તેમની આસપાસ એકત્રિત થઈ ગયા અને માયોમાય પૂછવા લાગ્યા કે આ લોકો શું સ્વર્ગમાંથી તો નથી આવ્યા? અમરો તો નથી? જલ્દી તેઓ નગરીમાં દોડી ગયા. તેમણે સમાચાર ફેલાવ્યા કે કેટલીક દિવ્ય વ્યક્તિઓ પોતાની સાથે સદભાગ્ય લઈને નગરીમાં આવી છે. જેમણે જેમણે તે સમાચાર સાંભળ્યા તે બધા મુલાકાતીઓ પ્રત્યે દોડ્યા અને તેમને સગવડો આપવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરવા લાગ્યા. કેટલાકે તેમની આગળ દૂધ લાવીને મૂક્યું, કેટલાક ફળો લઈ આવ્યા. બધા જ આંખો મીચ્યા સિવાય અગંતુકો સામે જોઈ રહ્યા અને તેમને છોડીને કોઈ પાછું જઈ શક્યું નહીં. જવા માટે રાજી ન હોવાથી તેઓ ત્યાં ઉભા રહ્યા. બીજાઓ કરતા તે વધારે હિંમતવાન માણસ આગળ આવ્યો અને બોલ્યો, મહેરબાનો, તમારી સુંદરતાથી અને તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વથી અમે અનુમાન કરીએ છીએ કે તમે રાજવંશી લોહીના રાજકુમારો છો. પણ તમે પગપાળા અને એકલા આ સુંદરી સાથે વનોના માર્ગે વિચરો છો. તમે પર્વતો ચઢો છો અને તમે નદીઓ પાર કરો છો. માર્ગના બધા જોખમોનો હિંમતપૂર્વક સામનો કરનાર તમે બહાદુર મુસાફરો છો, એટલે અમે માની લઈએ છીએ કે તમે અમારા જેવા માત્ર નાગરિકો છો. જેમાં સિંહો મોટી સંખ્યામાં રહે છે અને જંગલી હાથીઓના ટોળા રહે છે એવા જંગલમાં તમે કેવી રીતે મુસાફરી કરી શકો છો તે અમે સમજી શકતા નથી. અને તમારી સાથે આ સુંદરતાની કોમળ મૂર્તિ પણ છે. શું તમારા કોઈ સગા સંબંધીઓ, મિત્રો, સાથીદારો, શુભેચ્છકો નથી? જો હોત તો તમને આ વનમાં આવવાનું સાહસ જ ન કરવા દે. તેણે વનમાં આવવાનું કારણ પૂછ્યું અને બીજા અનેક સવાલો રામને પૂછ્યા. તે દરમિયાન તે ટોળામાંથી એક સ્ત્રી આગળ આવી ને તેણે રામને કહ્યું, હે રાજકુમાર, હું તમને વિનંતી કરું છું. હું સ્ત્રી છું એટલે તે વ્યક્ત કરતા મને ડર લાગે છે. મારી ઉદ્ધતાઈ માટે ક્ષમા આપજો. અને અસાધારણ માણસો છીએ, અમને સુંદર વાણી બોલતા આવડતું નથી. તમારું શારીરિક સૌંદર્ય સ્ફટિકમણીના અને સુવર્ણના ચળકાટને પ્રતિબિંબિત કરે છે, જે તમારા તેજનું ઉદ્ગમ સ્થાન છે. તમારામાંનો એક ઘનશ્યામ છે અને બીજાનો રંગ તેજસ્વી ધવલ છે. તમે બંને કરોડો કામદેવો જેવા સુંદર છો. જાણે કામદેવ મૂર્તિ ધારણ કરીને આવ્યા ન હોય. વળી આ સુંદરી તમારી શી સગી થાય એ અમે જાણતા નથી. તે રતિદેવી જેટલા ખૂબ સુંદર છે. તેમના નમ્રતા, સ્વાભાવિક વિનય અને સુંદરતા જોઈને અમને તે સ્ત્રીઓને અમારી જાત પ્રત્યે શરમ આવે છે. કૃપા કરીને અમને કહો, તમે કોણ છો અને કયા હેતુ માટે આ બાજુએ આવ્યા છો? તેમની પ્રાર્થના સાંભળીને અને તેમની ઉત્સુકતા તથા આનંદ જોઈને રામને તથા લક્ષ્મણને ખૂબ મજા પડી. તે જ વખતે સીતા તે સ્ત્રીઓ તરફ વળીને બોલ્યા, બહેનો, આ સુવર્ણ રંગવાળા સાચા દિલના પુરુષ તે લક્ષ્મણ છે. તે મારા દિયર છે. અને આ ઘેરા નીલ રંગના જગતોને મોહિત કરવાની કમળની પાંખડીઓ જેવી આંખો વાળા લાંબા બળવાન બાહુઓ વાળા, એ મારા આ પતિ છે, એ મારા પ્રાણ છે, એમ બોલીને સીતા જમીન ઉપર આંખો ઢાળીને ઉભા. તે વખતે એક યુવતીએ કહ્યું કે માં, તમે અમને તમારું નામ ન કહ્યું. સીતાએ તરત જ જવાબ આપ્યો કે મારું નામ સીતા છે, હું જનક રાજાની પુત્રી જાનકી છું. સ્ત્રીઓ આશ્ચર્યચકિત બનીને એકબીજાની સામે જોવા લાગી. પછી એકી અવાજે તે બધી સ્ત્રીઓએ સીતાને ખૂબ આશીર્વાદ આપતા કહ્યું, તમે બંને ભગવાન શિવ અને પાર્વતી પેઠે સુખી થાવ. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી પૃથ્વી આદિ શેષરાગની ફણા ઉપર આરામ કરે ત્યાં સુધી તમે બંને એકબીજાની સાથે અખંડ આનંદપૂર્વક સંવાદપૂર્વક જીવ. રામે પુરુષોને કહ્યું કે અમે વનમાં સૌંદર્યને અને ભવ્યતાને જોવા માટે આવ્યા છીએ. અહીં સુધીની અમારી મુસાફરી તદ્દન આરામમય અને ઉપયોગી બની છે. અમે જરા પણ થાકી ગયા નથી, અમને કશી અગવડ પડી નથી. પછી તેમણે તે લોકોને વિદાય માગી અને તેઓ વન તરફ ચાલી નીકળ્યા. કાંઈ કરવાનું બાકી ન રહેવાથી પેલા પુરુષો અને પેલી સ્ત્રીઓ ઘેર ગયા. તે નાગરિકો વિશે, તેમણે પૂછેલા સવાલો વિશે, તેમણે બતાવેલા પ્રેમ વિશે, તેમની આંખોમાં ચમકતા આનંદ વિશે વાતો કરતા કરતા રામ, સીતા અને લક્ષ્મણ પોતાને માર્ગે આગળ ચાલે. રામે એકાએક સીતાના મુખ પર થાકના ચિહ્નો જોયા. તેમણે સૂચ્યું કે એક છાંયડાવાળા વૃક્ષની છાયામાં થોડો વખત વિશ્રામ કરીએ. પાસે એક શીતળ પાવળો ઝરો વહેતો હતો. લક્ષ્મણે જંગલમાં જવાની ખાંભેડી અને તે કેટલાક ફળ અને કંદમૂળો લઈ આવ્યો. ત્રણેય જણે તે રૂચિપૂર્વક ખાધા. તે રાત તેમણે સર્વથા સુખપૂર્વક ગાળી. પરોર સમયે તે જાગ્યા. પ્રાતસ્નાનથી પરવારીને તેમણે પોતાની મુસાફરી શરૂ કરી. થોડા સમયમાં તેમણે વનના ભયંકર ભાગોમાં પ્રવેશ કર્યો. નીચે નમેલા પર્વત શિખરો, વૃક્ષના કાળા ભયાનક ઝુંડો, પૂર આવેલી નદીઓની કાનને બહેરા કરી દે તેવી ગર્જનાઓ, આ બધાની તેમના મનમાં એક ભવ્યતાની, રહસ્યની, વિચિત્ર લાગણી પેદા થઈ. તે ભયાનક વિસ્તારની વચ્ચે તેમણે એક ઉદ્યાન જોયું, જેનો ઉછેર માણસે કર્યો હતો. તે ભાગમાં એક સુંદર આશ્રમ હતો. તે વાલ્મીકિ મુનિએ નો આશ્રમ હતો. આશ્રમની એક બાજુએ એક ઊંચા પર્વતની ટેકરી હતી અને બીજી બાજુએ એક ઊંડી ખીણમાં એક ઝરણું ખળખળ અવાજ કરીને વહેતું હતું. આશ્રમ સુંદરતાનું ચિત્ર હતું. તે લીલોછમ શેત્રંજી પર પડેલા રત્ન સમાન પ્રકાશતો હતો. તે દ્રશ્ય જોઈને સીતાને ખૂબ જ રાહત થઈ, તેમણે શાંતિ મળી. તેમણે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો છે એવા સમાચાર શિષ્યો પાસેથી જાણીને વાલ્મીકિ મુનિ દ્વાર આગળ આવ્યા. સીતા, રામ અને લક્ષ્મણ ઝડપથી આગળ આવ્યા અને મુનિના ચરણે પડ્યા. જાણે ઘણા સમયથી તેમને ઓળખતા હોય તેમ મુનિએ પણ આગળ આવીને તેમનું સ્વાગત કર્યું. તે પ્રેમપૂર્વક તેમને ભેટ્યા. ત્રણેય જણને આશ્રમમાં પ્રવેશ કરવા બોલાવ્યા. મુનિ રામને પોતાના પ્રાણ સમાન ચાહતા હતા. તેમણે રામને, સીતાને, લક્ષ્મણને આરામપૂર્વક આસનો ઉપર બેસાડે. તેમણે ફળ મૂળ મંગાવીને તેમની સામે મૂક્યા. વાલ્મીકિની ઈચ્છાને માન આપી તેમણે તે ખાધા અને પોતાનો હર્ષ પ્રગટ કર્યો. સામે બેસીને રામને નિહાળીને તે પોતાની આંખોની તૃષા છીપાવતા ગયા. તે વર્ણન અવર્ણનીય અનુભવતા હતા. ખૂબ નમ્રતાપૂર્વક રામે તે મહાન મુનિને કહ્યું, હે અતિ પૂજ્ય મુનિ, તમે બધાનું ભૂત, ભાવિ અને વર્તમાન જાણો છો, એટલે મારા વનમાં આવવાનું કારણ પણ તમને હાથમાંના બોરની પેઠે સ્પષ્ટ છે. છતાં પણ હું મારા ભાઈ અને પત્ની સાથે કેમ અહીં આવ્યા તે જણાવવાની મારી ફરજ હું અહીં અદા કરીશ. પછી રામે કઈ કઈને પોતાને વનમાં કેવી રીતે મોકલ્યા અને પિતાએ આપેલા વચન અનુસાર ભરતને ગાદી કેમ આપી તેનું વર્ણન કર્યું. મુનિએ તે વાત ધ્યાનપૂર્વક સાંભળી અને સ્મિતયુક્ત મુખ દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તે બોલ્યા, રામ, તમે જેમ તેમની ઈચ્છા પૂર્ણ કરી તેમ આજે મારી ઈચ્છા પૂરી કરી છે. આજે મારા તપ, વ્રત અને આકાંક્ષાઓ ફળ્યા છે. મારે કઈ કઈના હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ અને મારા અત્યારના આનંદમાં તેમને ભાગીદાર બનાવવા જોઈએ. પોતાની અંદર ઉભરાઈ જતી આનંદી અને આભારની વૃત્તિની લાગણીઓને દબાવી રાખીને મુનિ વાલ્મીકિ લાંબા સમય સુધી આંખો મીચી ધ્યાનમાં બેઠા. તેમની આંખોમાંથી હર્ષાશ્રુ ઉભરાઈને તેમના ગાલ ઉપર પડવા લાગ્યા. મૌનનો ભંગ કરીને રામ બોલ્યા, તમે નિર્દેશ કરશો તે સ્થાને અમે રહીશું. તમે અમને એવું સ્થાન બતાવો કે જ્યાં અમારા રહેવાથી કોઈને તકલીફ ન પડે, અમે તાપસોને તથા આશ્રમોને અવરોધરૂપ ન બનીએ. અમને યોગ્ય સલાહ આપો, ત્યાં અમે એક પર્ણકુટી બાંધીને થોડોક સમય રહીશું. વિશુદ્ધ સાચા દિલના હૃદયમાંથી બોલાયેલા આ શબ્દોથી મુનિ વિચલિત થઈ ગયા. તે બોલ્યા, હે રામ, હું સાચે ધન્ય છું. તમે રઘુરાજાના વંશના કીર્તિધ્વજ, તમે આમ શા માટે બોલો છો? તમે વેદોમાં વિહિત કરાયેલા માર્ગમાં વૃદ્ધિ કરનાર શક્તિ છો. વેદ માર્ગને ઈજાથી બચાવનાર શક્તિ તમે છો. સીતા તમારી માયા છે, તમારો ભ્રાંતિરૂપ અર્ધભાગ છે. તે તમારી ઈચ્છા અનુસાર અનેક બ્રહ્માંડોનું સર્જન, પાલન અને સંહાર કરે છે. અને લક્ષ્મણ, સર્વચરાચર વસ્તુઓના આધારરૂપ હજારો ફણાઓવાળા શેષ નાગ છે, જે વિશ્વને ધારણ કરી રહ્યા છે. તમે દેવોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે, જગતમાં ફરી ધર્મનું સંસ્થાપન કરવા માટે આકારો ધારણ કર્યા છે. મને ખાતરી છે કે થોડા જ સમયમાં તમે બધા રાક્ષસી હૃદયોનો સંહાર કરશો. તમે સાલસ અને કરુણાપૂર્ણ લોકોનું રક્ષણ કરશો. રામ, તમે વિશ્વરૂપી નાટકના સનાતન સાક્ષી છો. વિશ્વ એક દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. દેવો પણ તમારી વાસ્તવિકતાને અને યશને સમજી શકતા નથી, તો પછી સામાન્ય માનવીઓ તમારા રહસ્યને કેવી રીતે સમજી શકે? જેમણે તમારી કૃપારૂપે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, માત્ર તેઓ જ તમારા સત્યને અને તમારી ભવ્યતાને સમજવાનો દાવો કરી શકે. સજ્જનોની અને દેવોની શાંતિમાં અને સલામતીમાં વૃદ્ધિ કરવા માટે તમે માનવરૂપ ધારણ કર્યું છે, એટલે તમે અમારામાંના એકની પેઠે વાતો અને વર્તન કરો. માત્ર મૂર્ખ લોકો જ તમે સામાન્ય માનવોમાંના એક માનવ છો એમ માનવાની ભૂલ કરે. અમે કઠપૂતળીઓ છીએ, તમે જેમ દોરી ખેંચો તેમ અમે અમારો ભાગ ભજવીએ છીએ. અમે તમને કેવી રીતે કહી શકીએ કે આમ કરો, અમુક જગ્યાએ રહો? રામ, શું તમે આ શબ્દો વડે અમારામાંના તાપસોમાં ભ્રાંતિ પેદા કરવાની યોજના ઘડી રહ્યા છો? ઓહ, તમારી લીલા કેવી અદભુત છે! તમારો અભિનય કેવો વાસ્તવિક લાગે છે! શું હું નથી જાણતો કે તમે વિશ્વરૂપી નાટકના સૂત્રધાર છો? હું જંગલમાં થોડા સમય માટે કઈ જગ્યાએ રહું એ સવાલ તમે મને કેમ પૂછો છો તે હું સમજી શકતો નથી. હું કયા સ્થાનને પસંદ કરીને તેની ભલામણ કરું? કારણ કે વિશ્વમાં એવી કોઈ જગ્યા છે ખરી કે જ્યાં તમે ન હો? મને આ સવાલનો જવાબ આપો, પછી હું કહીશ કે તમારે કઈ જગ્યા જઈને રહેવું. રામના મનોહર મુખ સામે જોઈને વાલ્મીકીએ એમ બોલ્યા, આનંદની અવધિમાં શબ્દો ઓગળી જતા. પૂજ્ય મુનિના શબ્દો સાંભળીને રામ મનમાં હસે. તે દરમિયાન પોતાના મુખ ઉપર તેજસ્વી સ્મિત કરીને મુનિ મૃદુ અને મધુર શબ્દોમાં બોલ્યા, રામ, હું જાણું છું કે વાસ્તવિક રીતે તમે તમારા ભક્તોના હૃદયોમાં નિવાસ કરો છો. હવે હું તમને શ્રેષ્ઠ સ્થાન જણાવીશ કે જ્યાં તમારું આ રૂપ નિવાસ કરી શકે. સાંભળો, તમે સીતા અને લક્ષ્મણ સાથે ત્યાં રહી શકશો. જે લોકોના કાન સમુદ્રની પેઠે તમારા પરાક્રમના કથા પ્રવાહોને આનંદપૂર્વક ઝીલે છે અને તમારા દિવ્ય કર્મોની અને શબ્દોની કથાઓ સાંભળી સુખ અનુભવે છે, જેઓ તમારા નામનો જપ પોતાની જીભ વડે કરીને અમૃત સમાન મધુરતાના રસ ચાખે છે, જેમનો કંઠ તમારી સ્તુતિ કરવામાં અને તમારા મૃદુ મધુર શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આનંદ અનુભવે છે, જેમની આંખો ચાતકની જેમ ચંદ્રના દર્શન માટે ઝંખે છે, તેમ તમારા ઘનશ્યામ રૂપના દર્શન માટે ઝંખે છે, જેઓ બધે દરેક દિશામાં તમને શોધી કાઢવાની સતત ઉત્કંઠા ધરાવે છે અને તમારા દર્શન થતા આનંદ પામે છે, તેવા લોકો જ્યાં જોવા મળે ત્યાં તમે સીતા અને લક્ષ્મણ સાથે નિવાસ કરો. રામ, જો તમારી એવી ઈચ્છા હોય કે હજી મારે વધારે વર્ણન કરવું, તો સાંભળો. જે માણસ બીજાના દોષ જોતો નથી અને તેમના ગુણોની ખાતર તેમની સાથે પ્રેમ કરે છે, જે નીતિમયતાના અને પ્રમાણિકતાના માર્ગે પોતાની જીવનયાત્રા ચલાવે છે, જે શાસ્ત્રોક્ત સદાચારની મર્યાદાઓનું પાલન કરે છે અને જેને એવી મન વચન કર્મથી શ્રદ્ધા છે કે આ સૃષ્ટિના તમે સર્જનહાર છો, અને આ સમગ્ર વિષય જગત તમારું શરીર છે એવા માણસના હૃદયમાં તમે નિવાસ કરો, પણ તમે માનવ દેહ ધારણ કર્યો છે અને તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે તમે અહીં આવ્યા છો, અને તે મુજબ તમે મને સવાલ પૂછો છો, એટલે તમે જે ભાગ ભજવી રહ્યા છો તેને વાસ્તવિક માની હું જવાબ આપવાની હિંમત કરીશ. તમે ચિત્રકૂટ ટેકરી ઉપર રહી શકો છો, ત્યાં આરામપૂર્વક રહેવાની બધી જ સગવડો છે. તે એક પવિત્ર સ્થાન છે, તે એક મનોહર અને સુંદર સ્થાન છે. ત્યાંનું વાતાવરણ પ્રેમથી અને શાંતિથી સભર છે. ત્યાં કોઈ પણ સ્પર્ધાની વૃત્તિ વગર સિંહો અને હાથીઓ સાથે સાથે વિતરે છે. વેદોમાં જેની પ્રશંસા કરવામાં આવી છે તે મંદાકિની નદી તે ટેકરીની આજુબાજુમાં વહે છે. ત્યાં આશ્રમોમાં તેમની મુલાકાત લઈને તમે તે આશ્રમોને વધારે પવિત્ર બનાવી શકશો. તે ભવ્ય સ્થાન પર અને પ્રિય દિવ્ય નદી પર તમારા આશીર્વાદ વર્ષાવશે. વાલ્મીકીની સૂચના સાથે રામ સંમત થયા અને તેમની રજા મળી કે તરત સીતા અને લક્ષ્મણ સાથે તેમણે પોતાની મુસાફરી શરૂ કરી. થોડા સમયમાં તેમણે મંદાકિની નદી જોઈ, તેમાં સ્નાન અને પૂજા વિધા કરી તેઓ પ્રસન્ન થયા. થોડાક સમય સુધી તેમણે ઘટાદાર વૃક્ષની નીચે આરામ કર્યો અને થોડાક ફળો ખાધા. પછી તેઓ ઘાસ ઉપર ચાલવા લાગ્યા અને લીલોતરીની અને તે દ્રશ્યની પ્રશંસા કરવા લાગ્યા. પછી રામે લક્ષ્મણને આમ કહ્યું, લક્ષ્મણ, આ જગ્યાએ રહેવા માટે આપણે કઈ જગ્યાએ વાંસ પાંદડાની પર્ણકુટી બાંધવી તે હું નક્કી કરી શકતો નથી. કઈ જગ્યા સારી છે કે ખરાબ છે તે હું નિશ્ચયપૂર્વક કહી શકતો નથી. તું એ જગ્યા પસંદ કરી લે. તે શબ્દો સાંભળ્યા કે લક્ષ્મણ તરત જ રામને પગે પડ્યા. તે દુઃખી બની ગયા હતા. તેમણે પૂછ્યું, મેં શું પાપ કર્યું છે કે તમે મારી સાથે આમ બોલો? શું આ કોઈ પાપની સજારૂપ છે? પછી તમે મારી અને મારા સ્વભાવની પરીક્ષા કરી રહ્યા છો, કે પછી તમે મારી મશ્કરી કરી રહ્યા છો, ઠેકડી ઉડાવી રહ્યા છો? તે ખૂબ દુઃખી થઈ ગયા હતા. ભયથી અને ચિંતાથી મસ્તક નીચું કરીને તે ઉભા રહ્યા. તેમના વર્તનથી રામને આશ્ચર્ય થયું. પાસે જઈને તેમણે લક્ષ્મણને આલિંગન આપ્યું અને તે બોલે, ભાઈ, એવું શું બન્યું છે કે જેથી તું આટલો બધો દિલગીર બની ગયો? તારું હૃદય આટલું બધું કેમ ભાંગી પડ્યું છે તે બાબત હું અનુમાન કરી શકતો નથી. મને તેનું કારણ જણાવો. મારા આશ્ચર્યને અને શોકને વધારે વખત લંબાવીશ નહીં. લક્ષ્મણે તરત જવાબ આપ્યો, ભાઈ, મેં બધું જ તમને સમર્પિત કરી દીધું છે. મને કોઈ ગમા કે અણગમા રહ્યા નથી. તમને જે પસંદ પડે તે કારણે જ મને પણ તે પસંદ પડે છે. તમે જાણો છો કે એ હકીકત છે, પણ હવે તમે મને કહો છો કે જગ્યા પસંદ કર અને ત્યાં મારે માટે પર્ણકુટી બનાવી દે. મારા હૃદયને આઘાત થયો છે કારણ કે તમે મને મારી ઈચ્છાનો અમલ કરવાનું કહ્યું. પર્ણકુટી ક્યાં બાંધવી તેની આજ્ઞા આપો અને હું તરત જ તેમ કરીશ. દયા રાખો, મારી સાથે આ રીતે વાત ન કરો. મેં મારી ઈચ્છા, મારી બુદ્ધિ, મારું મન, મારી ઇન્દ્રિયો, મારું શરીર બધું જ તમારા ચરણ કમળમાં સમર્પિત કરી દીધું છે. તે સમર્પણમાં મેં કોઈ અપવાદ રાખ્યો નથી. કોઈ વસ્તુ મારે માટે બાકાત રાખી નથી. હું તમારો દાસ છું. મારો ઉપયોગ કરો, મને આજ્ઞા આપો, તે આજ્ઞા હું પાળું અને તે મુજબ હું કાર્ય કરું, એવું કરો. જ્યારે લક્ષ્મણે દિલની સચ્ચાઈપૂર્વક એવી પ્રાર્થના કરી ત્યારે રામે તેને આશ્વાસન આપ્યું, તેની લાગણીઓને શાંત પાડી અને તે બોલ્યા, હે લક્ષ્મણ, આવી નાની બાબતમાં તું આટલી બધી ચિંતા શા માટે કરે છે? ખોટું લગાડીશ નહીં. મેં આકસ્મિક રીતે જ તને તેવી સૂચના કરી હતી. હું તારી મારા પ્રત્યેની વફાદારીથી અજાણ નથી. ઠીક, મારી સાથે આવ. હું પોતે જ તે જગ્યા પસંદ કરીશ. પછી સીતાને લઈને લક્ષ્મણ સાથે વનના માર્ગે આગળ વધ્યા. થોડા સમયમાં મંદાકિની નદીનો ઉત્તર તટ તેમની નજરે પડ્યો. તે તટની લંબાઈ ધનુષ્યની પેઠે વાંકી હતી. તે જગ્યાની પાછળ જાણે ચિત્રકૂટનું શિખર વીરની પેઠે ધનુષ્ય લઈને ઉભું હતું. એમ લાગતું હતું કે તે જે બાણો ફેંકવા માટે તૈયાર હતું તે ઇન્દ્રિય સંયમ, દાન, ત્યાગ વગેરે વગેરે હતા. જે બાણોનું લક્ષ્ય પાપોના સમૂહનો નાશ કરવાનું હતું તે સ્થાનનું તે રીતે વર્ણન કરીને રામે ઉમેર્યું કે આ વીર યુદ્ધમાંથી પાછો ભાગી નહીં જાય. સુંદર સ્થાનમાં પર્ણકુટી બાંધવાની તેમણે આજ્ઞા કરી લક્ષ્મણે રામને અને સીતાને થોડાક સમય એક વૃક્ષની નીચે આરામ લેવાની વિનંતી કરી. પછી તે વાંસ પાંદડા લતાઓ અને દોરડા વણવા માટે વૃક્ષોની છાલના તંતુઓ લઈ આવે. ત્રણ જણ રહી શકે તેવી મોટી ઝૂંપડી રચવા માટે તેમણે ખાડા ખોદે વાંસ રોપ્યા અને પર્ણકુટીની રચનાનું કામ પૂર્ણ કરવા માટે ઝડપભેર પરિશ્રમ કર્યો. જ્યારે થોડોક આરામ લઈ રામ સીતા વૃક્ષની છાયામાંથી ઉભા થયા ત્યારે તેમણે પર્ણકુટી તૈયાર થઈ ગયેલી દેખી. તે એક સુંદર પર્ણકુટી હતી, રહેવા માટે એક રમણીય ઘર જેવી હતી. રામને લાગ્યું કે મારે લક્ષ્મણને તેમના કામમાં થોડીક મદદ કરવી જોઈએ, એટલે તેમણે છાપરા ઉપર ચડેલા પોતાના ભાઈને જમીન ઉપર પડેલા દોરડા આડા વાંસ બાંધીને મજબૂત બનાવવા માટે લક્ષ્મણના હાથમાં હતા. સીતા પણ તે કામમાં મદદરૂપ થવા ઈચ્છતા હતા. લક્ષ્મણ વૃક્ષોની જે ડાળીઓ લઈ આવ્યા હતા તેમાંથી લાંબા પાંદડા ચૂંટીને તેમના પૂળા બનાવીને રામના હાથમાં મૂક્યા અને રામ તે લક્ષ્મણને આપ્યા. સાયંકાળ પહેલા પર્ણકુટી તૈયાર થઈ ગઈ. રામે અનેકવાર લાંબા સમય સુધી તે નાનકડી સ્વચ્છ પર્ણકુટીને જોઈ. તે લક્ષ્મણની ભક્તિની અને કુશળતાની સીતા સમક્ષ ખૂબ જ પ્રશંસા કરવા લાગી. સીતાએ પણ પર્ણકુટી વખાણી, તેની કદર કરી. તે બોલ્યા કે મેં કદી આવી સુંદર પર્ણકુટી પહેલા જોઈ નથી. લાંબા સમયથી મને આવી પર્ણકુટીમાં રહેવાની ઈચ્છા હતી. તેમણે રામને કહ્યું કે મારી લાંબા સમયની ઈચ્છા આજે પૂર્ણ થઈ. તે દરમિયાન લક્ષ્મણ પરથી નીચે ઉતર્યા. કંઈક બાકી રહી શકે કેમ તેનું નિરીક્ષણ કરવા તે પર્ણકુટીની ચારે બાજુએ ગોળ ગોળ ફરી વળ્યા. પછી તેમને સ્નાન કરવાને મંદાકિનીમાં જવાની રામની રજા માગી. થોડીક વાર પછી રામે અને સીતાએ પણ નદીમાં સ્નાન કર્યું. પર્ણકુટીમાં પાછા આવીને તેમણે લક્ષ્મણ સવારે જે ફળ તે ખાધા. પોતાના નવા ઘરમાં તેઓ ઘસઘસા ઢૂંઘી ગયા. બીજો દિવસ પસાર થાય ત્યાર પહેલા સમાચાર ફરી વળ્યા કે રામ સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટની ટેકરી પર નિવાસ કરવા આવી ગયા છે. તે સાંભળીને વનના તાપસો પોતાના શિષ્યો અને સાથીદારો સાથે તે પવિત્ર પર્ણકુટીમાં આવ્યા. તેમના દર્શન કરીને તેઓ પોતાના આશ્રમોમાં ગયા. રામ તેમના કુશળ સમાચાર પૂછ્યા. કોઈ મુશ્કેલીઓ છે કે કેમ? જ્યારે તમને મારી સેવાની જરૂર પડે ત્યારે તમારી મદદે આવવા હું અને મારો ભાઈ તૈયાર છીએ. પણ તેમણે કોઈ મુશ્કેલીઓ જણાવી નહીં, કોઈ તકલીફોનો ઉલ્લેખ કર્યો નહીં. તે બોલ્યા, રામ, અમે તમારા દર્શન કરી શક્યા તે હકીકત માત્ર જ અમારા જીવનને મુશ્કેલીઓથી મુક્ત કરી દેવા પૂરતી છે. અમારે માટે પર્યાપ્ત રક્ષણ છે. રામના મનોહર વ્યક્તિત્વને જોઈને તેઓ આશ્ચર્યમૂળ બની ગયા. રામે તપસ્વીઓનું સ્વાગત કરી તેમ સ્નેહપૂર્ણ વ્યવહાર કર્યો. રામના દર્શનથી અને તેમની હાજરીથી તાપસોમાં ઝંખનાપૂર્ણ હૃદય શીતલ બન્યા. તેમને ખૂબ આશ્વાસન અને વિશ્વાસ સાંપડ્યા. ચેતના પર ગહન શાંતિ ઉતરી આવી. રામ મૂળ મુદ્દે પ્રેમ છે. તેમણે બધા વનવાસીઓને સુખી કર્યા. તેમણે તેમની સમક્ષ પ્રવચન કર્યું અને તેમને પીડી રહેલ પ્રેમ માટેની તૃષા છિપાવી. તેમની પાસે જે કોઈ આવે, પછી તે તપસ્વી હોય કે શિકારીઓ હોય, તેની અભિપ્સાઓ અનુસાર રામ તેને બોધ કરતા. પોતાની સહાનુભૂતિ અને સલાહ વડે રામે તેમના વ્યવહારો ઉન્નત બનાવ્યા. જે લોકો રામની પાસે જઈ પાછા આવતા તે બધા તેમના ગુણો અને કરુણા બાબતે જ વાતો કરતા, રામની પ્રશંસા કરતા અને પોતાની જાતને અભિનંદન આપતા આપતા તેઓ પાછા ઘરે જતા. જ્યારથી રામ, સીતા અને લક્ષ્મણ પર્ણકુટીમાં રહેવા આવ્યા તે દિવસથી વન નવા પ્રકાશથી અને નવીન આનંદથી ચમકી રહ્યું, રોમાંચ અનુભવી રહ્યું. તે વન આંખ માટે મનોહર હતું અને મનને સુખપ્રદ શીતલતાથી સંતૃપ્ત કરતું હતું. વનમાં રહેલા મુનિ સમાજના જીવનમાંથી ભય અને ચિંતા દૂર થઈ ગયા. તેમની જગ્યાએ આનંદ વૃદ્ધિ પામ્યો અને ચમકવા લાગ્યો. કઠોર હૃદયવાળી શિકારી જાતિઓ પણ નીતિના નિયમો પાળવા લાગી. થોડા જ સમયમાં તે માનવ જાતિના આભૂષણ રૂપ બની ગયા. વિંધ્યાચલની દિલગીરી થઈ કે ચિત્રકૂટ પર્વતને આ સદભાગ્ય સાંપડ્યું. અને પોતાને નહીં, શા માટે? એકલા વિંધ્યાચલને જ નહીં, બધા પર્વતોને દિલગીરી થઈ કે અમે નિવાસસ્થાન માટે રામને અમારી પ્રત્યે આકર્ષી શક્યા નહીં. લક્ષ્મણને એક અસાધારણ તક મળી હતી. તે સીતાના અને રામના ચરણ કમલો વડે પોતાની આંખોને ઉત્સવ આપી રહ્યા હતા અને તે બે જણ પોતા પર જે પ્રેમ વરસાવી રહ્યા હતા તેને લક્ષ્મણ પોતાની અંદર ઝીલતા હતા, એટલે તે બીજું બધું ભૂલી ગયા.
અને સચ્ચિદાનંદમય પરમ આધ્યાત્મિક આનંદમાં ડૂબી ગયા. પોતાના માતા સુમિત્રા દેવીને, પોતાની ઉને, પોતાના બીજા સગા સંબંધીઓને તે સ્વપ્નમાં પણ જોતા નહીં. તેમને યાદ ન કરવાનો તેમનો નિશ્ચય એવો તપસ્યામય હતો. સીતા પણ એક ક્ષણના ભાગ માટે પોતાના સગા સંબંધીઓને, માતા પિતાને, મિથિલા નગરીને કે અયોધ્યાને યાદ કરતા નહીં. તે તો માત્ર શ્રી રામચંદ્રના ચરણકમલો પર જ પોતાની આંખો ધ્યાન એકાગ્ર કરતા. તે જ તેમની આંખો માટે સાચો ઉત્સવ હતો. રામ પાસે બોધ અને માર્ગદર્શન માટે આવતા અનેક મુનિઓને અને તેમની પત્નીઓને તે નિહાળતા. સમય વહેતો ચાલ્યો. સીતાને રાત દિવસનું ભાન પણ ન રહ્યું. રામચંદ્ર આકાશમાં પ્રકાશે છે ત્યારે ચકોર પક્ષી આનંદમાં આત્મભાન પણ ગુમાવી દે છે, તેવી જ રીતે સીતા રામના મુખ ઉપર પોતાની આંખો સ્થિર કરીને આનંદ માણતા હતા. સીતા માટે આ ઘાસના છાપરાવાળી વાંસથી બનાવેલી સુંદર પર્ણકુટી એટલી બધી આકર્ષક થઈ પડી હતી કે તે પોતે જ્યાં ઉછરીને મોટા થયા હતા તે મિથિલાના રાજમહેલને તથા જ્યાં પોતે રાજાની પુત્રવધુ તરીકે અનેક વર્ષો ગાળ્યા હતા તે અયોધ્યાના રાજમહેલને ભૂલી ગયા. પોતે જે મહેલોને જોયા જાણ્યા હતા તે બધા કરતા આ પર્ણકુટી તેમને વધારે સુખપ્રદ લાગી હતી. મહેલ કરતા પણ તે ચઢિયાતી લાગી. અવારનવાર રામ પુરાણોમાં પ્રસિદ્ધ પ્રાચીન વીરોની કથાઓ વર્ણવતા અને તપસ્યાના રહસ્યો પર જેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું તેવા તાપસોની સિદ્ધિઓ પણ વર્ણવતા. સીતા અને લક્ષ્મણ ખૂબ જ આતુરતાપૂર્વક ઉત્સાહપૂર્વક તે સાંભળતા. તે કથાઓ વર્ણવતા રામ પોતાના માતા પિતાને યાદ કરતા અને પોતાના વિયોગથી તેમને જે શોક થયો હતો તેની યાદ સીતાને અને લક્ષ્મણને કરાવતા. તે સમયે પોતાના સાસુ સસરાના વિચારથી સીતાની આંખોમાં આંસુ ઉભરાઈ આવતા. રાણી કૌશલ્યાના ચિત્રને મનમાં ખડું કરતા તેમની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. પછી એકદમ એ વિચારથી હિંમત ધારણ કરતા કે નર શાર્દુલ રામ મારી સાથે છે, હું તેમની હાજરીમાં છું, એટલે વનમાં મારે શોક કે ચિંતા કરવા એ યોગ્ય નથી. જે કંઈ બને તેનું પોતાના સ્વામીની લીલા સમજીને સ્વાગત કરાવવું જોઈએ. આમ કુટીમાં રામ અને લક્ષ્મણ સાથે સીતા કેવળ આનંદમાં પોતાના દિવસો વિતાવતા. તે બે જણ પણ સીતાને પોતાની આંખોના પોપચાની પેઠે સાચવતા જેથી સીતાને જરા પણ વિક્ષોભ ન થાય, કશું જ તેમની સમતામાં ભંગ ન પાડે, તેમના મનમાં ભય પેદા ન કરે. તે ત્રણેયને કોઈ ચિંતા થતી નહીં, કોઈ શોક, દુઃખ કે દિલગીરીની છાયા ચિત્રકૂટના વસવાટ દરમિયાન તેમના સુખમાં ભંગ પાડતા નહીં.